એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. આજે આપણે અમેરિકન સાહિત્યની એક એમ કહી શકાય કે અસાધારણ કૃતિ, કાર્સન મેક્યુલર્સની નવલકથા ધ હાર્ટ ઇઝ અ લોનલી હન્ટરની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
હા, ચોક્કસ. અને આ નામ જ કેટલું સૂચક છે.
બરાબર. કાર્સન મેક્યુલર્સ, જેમણે માત્ર 23 વર્ષની યુવાન વયે આ નવલકથા લખી,
એમ
અમેરિકન સાહિત્યમાં અને ખાસ કરીને પેલી સધન ગોથિક પરંપરામાં એક બહુ જ અનન્ય સ્થાન ધરાવે છે.
હા, અને એ પણ વિચારવા જેવું છે કે આટલી નાની ઉંમરે આટલી ઊંડી સમજણ એકલતા વિશે, માનવ સંબંધો વિશે.
સાચી વાત. આ વાર્તા આકાર લે છે 1930ના દાયકાના અંત ભાગમાં. પેલો ગ્રેટ ડિપ્રેશનનો સમય હતો, જોર્જિયાનું એક નાનું શહેર, અને ઊંડો વંશીય તણાવ પણ હતો માહોલમાં.
બરાબર. એટલે ઐતિહાસિક સંદર્ભ પણ મહત્વનો છે.
હા, પણ આ પુસ્તક ખાલી એ સમય કે સ્થળનું જ નથી, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. એ તો માનવીય એકલતા, પેલી જોડાણ માટેની આપણી તરસ, અને ક્યારેક એમ સંવાદ કેવી રીતે નિષ્ફળ જાય છે, એવા સાર્વત્રિક વિષયોને સ્પર્શે છે.
એટલે જ આપણી આજની ચર્ચાનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી. આપણે એ સમજવું છે કે મેક્યુલર્સ આ પાત્રો દ્વારા, આ વાર્તા દ્વારા આપણને શું કહેવા માંગે છે માનવીય સ્થિતિ વિશે.
બિલકુલ. અને વાર્તાની શરૂઆત જ આપણને સીધા એકલતાના ઊંડાણમાં લઈ જાય છે. બે મુખ્ય પાત્રો છે, જ્હોન સિંગર અને સ્પીરોસ એન્ટોનોપોલોસ.
હા, બંને બહેરા છે.
અને વર્ષોથી એકબીજાના ગાર્ડ મિત્રો છે, એકબીજાના સાથમાં જ જીવે છે. સિંગર માટે તો એમ સમજો કે એન્ટોનોપોલોસ જ એની આખી દુનિયા છે, એનો એકમાત્ર સાચો સંબંધ.
પણ પછી કંઈક ગડબડ થાય છે ને એન્ટોનોપોલોસ સાથે?
હા, એનું વર્તન થોડું વિચિત્ર, અસ્થિર થવા માંડે છે, અને એટલે એને પેલી માનસિક બીમારીની સંસ્થામાં મોકલી દેવામાં આવે છે.
ઓહ, એટલે સિંગર માટે તો આ બહુ મોટો આઘાત હશે.
જબરદસ્ત આઘાત. એ વિચ્છેદ સિંગરને સાવ જ સંપૂર્ણપણે એકલો પાડી દે છે. પછી એ શહેરના એક બોર્ડિંગ હાઉસમાં રહેવા જાય છે, અને અહીંથી નવલકથાનું જે ખરું હાર્ડ છે ને, તે ધબકવાનું શરૂ થાય છે.
અને એ હાર્ડ એટલે સિંગરની આસપાસ વિંટાતા પેલા બીજા 4 એકલવાયા જીવો, ખરું ને?
બરાબર. જાણે કોઈ અદૃશ્ય ચુંબક એ બધાને સિંગર તરફ ખેંચી રહ્યું હોય.
પણ એ ચુંબક શું છે? સિંગરમાં એવું શું છે?
એ ચુંબક એટલે એમની પોતાની અધૂરી ઈચ્છાઓ, એમના ડર, એમની જરૂરિયાતો. સિંગર પોતાની પેલી શાંત અને મૂક હાજરીને કારણે અજાણતા જ આ 4 લોકો માટે એક જાણે સાંભળનાર બની જાય છે, એક કોન્ફિડન્ટ જેવો.
એ 4 પાત્રો કોણ કોણ છે, જરા વિસ્તારથી વાત કરીએ.
હા, એક છે મિક કેલી, એક કિશોરી જેને સંગીતનો ગાંડો શોખ છે. પછી છે ડોક્ટર કોપલેન્ડ, એક ગુસ્સાવાળા પણ આદર્શવાદી અશ્વેત ચિકિત્સક. ત્રીજો છે જેક બ્લાઉન્ટ, થોડો શરાબી, ભટકતો આત્મા પણ ક્રાંતિકારી વિચારોવાળો. અને ચોથો છે બિફ બ્રેનન, જે કાફે ચલાવે છે અને બધું શાંતિથી જોયા કરે છે, નિરીક્ષણ કરે છે.
પણ અહીં જ પેલી મુખ્ય વક્રોક્તિ રહેલી છે નહીં? આ બધા લોકો સિંગર પાસે જાય છે, પોતાની વાતો કહે છે, અને માને છે કે સિંગર એમને સમજે છે.
હા, એમને એવું જ લાગે છે કે આ માણસ મારી અંદરની વાત જાણે છે, મારી વેદના સમજે છે.
પણ શું સિંગર ખરેખર એમને સાંભળતો હોય છે, કે પછી એ પોતે જ પેલી એન્ટોનોપોલસની જુદાઈના દુઃખમાં, પોતાની એકલતામાં ડૂબેલો છે?
આજ નવલકથાનો મુખ્ય પ્રશ્ન છે, મુખ્ય સંઘર્ષ છે. દરેક પાત્ર સિંગરમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. પોતાની આશાઓ, ડર, ગુસ્સો, સપના, બધું જે સિંગર પર જાણે ઓઢાડી દે છે.
એટલે સિંગર એમના માટે કોરી સ્લેટ જેવો બની જાય છે, કે અરીસા જેવો?
હા, બરાબર. કોરી સ્લેટ કહો કે અરીસો, પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે સિંગરનું મન તો સતત પેલા એન્ટોનોપોલાસનું યાદોમાં અને એને ફરી ક્યારે મળીશ એની ચિંતામાં જ હોય છે.
એટલે બીજા લોકોની જે જટિલ વાતો છે, એમના સામાજિક કે રાજકીય વિચારો, એ બધું કદાચ એ પૂરેપૂરું સમજતો પણ ન હોય.
કદાચ નહીં જ. એ સાંભળતો દેખાય, માથું હલાવે, પણ એની પોતાની દુનિયા સાવ જુદી છે. આ એક એવી સ્થિતિ છે, ખબર છે, જ્યાં સંવાદ થતો હોય એવો દેખાવ છે, પણ ખરો સંવાદ તો ગેરહાજર જ છે.
જાણે બધા એક રૂમમાં બેસીને અલગ અલગ દિવાલો સાથે વાત કરી રહ્યા હોય.
બરાબર એવું જ. ચાલો આ પાત્રોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. પેલી મિક કેલી, એની એકલતા કેવી છે?
હા, પેલી છોકરી જેને સંગીત ગમે છે.
હા, મેકની એકલતા છે ને એ કલાકારની એકલતા છે, સપના અને વાસ્તવિકતા વચ્ચે અટવાયેલી છોકરીની એકલતા. ગરીબ પરિવારમાંથી આવે છે અને એના મનમાં સંગીતનો એક અદમ્ય પ્રેમ છે. એ મનમાં ને મનમાં મોટી મોટી સિમ્ફની રચે છે.
એને એ અંદરનો ઓરડો કહે છે નહીં?
હા, એનો ઇનર રૂમ, એક એવી જગ્યા જ્યાં એ સાચે જ પોતાની જાત હોય છે. પણ એની ગરીબી એને સંગીત શીખવા નથી દેતી, એટલે એ સિંગર તરફ ખેંચાય છે. એને લાગે છે કે આ શાંત માણસ જે બોલતો નથી એ એની આ અંદરની દુનિયાને સમજે છે, એની કલાને સમજે છે,
જે બીજું કોઈ નથી સમજતું.
બરાબર. એની વાર્તા એટલે પેલી બાળપણની નિર્દોષતાથી પુખ્ત વયની કઠોર વાસ્તવિકતા તરફ જવાની કરુણ ગાથા છે.
અને ડોક્ટર કોપલેન્ડ, એમની એકલતા તો સાવ જુદા પ્રકારની લાગે છે, થોડી બૌદ્ધિક, થોડી સામાજિક.
સાચી વાત. ડોક્ટર કોપલેન્ડ એક ભણેલા ગણેલા અશ્વેત ડોક્ટર છે. પોતાના સમુદાય પર જે અન્યાય થાય છે ને એનાથી એ સતત સળગતા રહે છે. એમનામાં જ્ઞાનનું અભિમાન પણ છે અને પેલો વંશીય ભેદભાવ સામે તીવ્ર ગુસ્સો પણ.
અને એમના વિચારોમાં માર્ક્સવાદનો પ્રભાવ પણ દેખાય છે.
હા, એ માર્ક્સવાદને એક સાધન તરીકે જુએ છે, પોતાના લોકોને જાગૃત કરવા માટે, એમની સ્થિતિ સુધારવા માટે. પણ થાય છે એવું કે એમનો આદર્શવાદ અને થોડો કડક સ્વભાવ એ એમને પોતાના જ લોકોથી, પોતાના પરિવારથી પણ દૂર કરી દે છે.
એમના બાળકો પણ એમને નથી સમજી શકતા.
બરાબર. એટલે એમની એકલતા એવા જ્ઞાની માણસની એકલતા છે જે પરિવર્તન તો લાવવા માંગે છે પણ ક્યાંક ને ક્યાંક એકલો પડી જાય છે. અને એ સિંગરને પણ પોતાના જેવો જ એક બૌદ્ધિક માને છે જે એમના ઊંડા વિચારોને સમજી શકશે.
તમે માર્ક્સવાદનો ઉલ્લેખ કર્યો, લેખિકા આ રાજકીય વિચારધારાને કેવી રીતે પાત્રના અંગત સંઘર્ષ સાથે જોડે છે એ જરા રસપ્રદ છે.
હા, મેક્યુલર્સ ડોક્ટર કોપલેન્ડ દ્વારા એ સમયના દક્ષિણ અમેરિકાની વાસ્તવિકતા બતાવે છે, પેલો ઊંડો વંશીય ભેદભાવ અને આર્થિક અસમાનતા. ડોક્ટર કોપલેન્ડનો માર્ક્સવાદ તરફનો ઝુકાવ એ ખાલી બૌદ્ધિક રમત નથી, એ એને મુક્તિના માર્ગ તરીકે જુએ છે. એ માને છે કે જ્યાં સુધી આર્થિક શોષણ છે ત્યાં સુધી સાચી આઝાદી નથી.
પણ નવલકથા એ પણ બતાવે છે કે આ વિચારો એમને એમના જ સમુદાયથી કેવી રીતે વિખૂટા પાડે છે.
ચોક્કસ. કારણ કે બાકીના લોકો કદાચ રોજીરોટીના સંઘર્ષમાં એટલા ગળાડૂબ છે કે આ બધી વાતો એમને દૂર નહીં લાગે, અને એ જ ડોક્ટર કોપલેન્ડની ટ્રેજેડીનો એક મોટો ભાગ છે.
અને હવે વાત કરીએ જેક બ્લાઉન્ડની. એ તો સાવ અલગ જ ધ્રુવ પર લાગે છે, અસ્થિર, ગુસ્સાવાળો, ક્રાંતિકારી.
જેક બ્લાઉન્ટ એટલે પેલો ભટકેલો આત્મા, દારૂ પીવે છે પણ વાતો મોટી મોટી કરે છે, ક્રાંતિની, મૂડીવાદ સામે લડવાની. એ મિલના કામદારોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે
પણ કોઈ સાંભળતું નથી એનું,
કા તો કોઈ ધ્યાન નથી આપતું, કા તો એ પોતે જ નશામાં બધું ગૂંચવી નાખે છે. એનો ગુસ્સો, એની હતાશા એને વધારે ને વધારે એકલો પાડે છે, અને એ પણ પોતાની બધી ભડાશ સિંગર પાસે કાઢે છે. એને એમ કે સિંગર એના મિશનને સમજે છે, કદાચ એનો સાથીદાર બનશે.
એની આખી સફર જાણે નિષ્ફળતા અને ભ્રમણાઓની જ લાગે છે.
હા, હવે આ ત્રણેય મિક, ડોક્ટર કોપલેન, જેક, એ બધા સિંગરમાં કંઈક શોધે છે, કંઈક આરોપે છે. પણ પેલો ચોથો માણસ બિફ બ્રેનન, જે કાફેનો માલિક છે, એનું સિંગર સાથેનું સમીકરણ થોડું અલગ નથી?
હા, મને પણ એવું લાગ્યું.
એ જાણે થોડું બહાર રહીને બધું જોતો હોય એવું લાગે છે.
બરાબર.
બિફ મુખ્યત્વે નિરીક્ષક છે, ઓબ્ઝર્વર. એની પત્ની હમણાં જ ગુજરી ગઈ છે એટલે એ પોતે પણ એક પ્રકારની એકલતા અનુભવે છે. એ પોતાના કાફેમાં આવતા જતા લોકોને જુએ છે, એમના જીવન વિશે, એમની વિચિત્રતાઓ વિશે, એમની એકલતા વિશે વિચારે છે.
એ પણ સિંગર સાથે વાત કરે છે પણ એની વાતચીત અલગ છે.
હા, એની વાતચીત પેલી કબૂલાત જેવી નથી. એ જાણે આત્મચિંતન કરતો હોય, પોતાના વિચારો સિંગર સાથે વહેંચતો હોય એવું લાગે. એ સિંગર પર કશું આરોપતો નથી પણ કદાચ એને સાચે જ સમજવાનો પ્રયત્ન કરતો હોય, અને એનામાં ખાસ કરીને મિક જેવી યુવાન છોકરી માટે એક પ્રકારની માતૃવૃત્તિ જેવી લાગણી પણ જાગે છે.
જાણે એ આખા નાટકનો શાંત સાક્ષી હોય.
હા, કંઈક એવું જ. એટલે જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમાં બધા પાત્રો સિંગર પાસે વધુને વધુ આવે છે પણ એમનો સંઘર્ષ ઘટવાને બદલે ઊંડો થતો જાય છે.
સિંગરની હાજરી જાણે ક્ષણિક રાહત આપે છે પણ મૂળ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવતો.
બરાબર. મિક સંગીત પાછળ વધુને વધુ પાગલ બને છે, પેલો રેડિયો સાંભળે, જાતે કંઈક વાયોલિન જેવું બનાવે, પણ છેવટે શું થાય છે? પરિવારની ગરીબી એને મજબૂર કરે છે સપના છોડીને પેલી વુલવર્થની દુકાનમાં નોકરી કરવા.
એની આંખોમાંથી પેલી ચમક જતી રહે છે.
સાવજ અને પેલો જેક એ કામદારોને ભેગા કરવા જાય છે, પણ એના પ્રયત્નો હિંસામાં પરિણમે છે. પેલી કાર્નિવલમાં મારામારી થાય છે, એ વધુ હતાશ થઈ જાય છે.
અને ડૉક્ટર કોપલેન્ડની હાલત તો સૌથી ખલાદ થાય છે નહીં, ખાસ કરીને એમના દીકરા વિલી સાથે જે બને છે, એ તો હચમચાવી નાખે એવી ઘટના છે.
હા, એ ઘટના ડૉક્ટર કોપલેન્ડની કમર તોડી નાખે છે. એમના દીકરા વિલીને ખોટા કેસમાં જેલમાં પૂરી દે છે, અને ત્યાં એની સાથે એટલી ક્રૂરતા થાય છે, એટલો માર મારવામાં આવે છે કે એના બંને પગ કાપી નાખવા પડે છે.
બાપરે!
આ ઘટના પેલી વંશીય અન્યાયની ક્રૂરતમ વાસ્તવિકતા અને ડૉક્ટર કોપલેન્ડની લાચારીને એકદમ સામે લાવી દે છે. એમનો જે ન્યાયમાં અને પરિવર્તનમાં વિશ્વાસ હતો ને, તે ભાંગી પડે છે.
એટલે જે છેલ્લે હારીને ગામડે જતા રહેશે.
હા, એક છેલ્લો નિષ્ફળ પ્રયાસ કરે છે, પણ પછી હાર માની લે છે. હવે આ બધા તોફાનોની વચ્ચે સિંગર પોતે શું કરી રહ્યો છે, એ આ બધાના દુઃખને કેવી રીતે જુએ છે,
હા, એ જાણવું મહત્વનું છે.
સિંગર બહારથી તો એ શાંતિથી સાંભળતો દેખાય છે, માથું હલાવે છે, કદાચ સહાનુભૂતિ બતાવતો હોય એવો દેખાવ પણ કરે છે, પણ અંદરથી એનું આખું ધ્યાન ફક્ત ને ફક્ત એન્ટોના પોલોસ પર જ છે.
એના માટે પૈસા બચાવે છે, એને પત્રો લખે છે.
હા, એને ભેટ શું મોકલવી એ વિચારે છે. એના મનમાં સતત તેજ ચાલે છે, પણ પછી એક મહત્વનો વળાંક આવે છે. એ ખરેખર એન્ટોના પોલોસને મળવા પેલી સંસ્થામાં જાય છે.
અને ત્યાં શું જુએ છે?
ત્યાં એ જુએ છે કે એન્ટોના પોલોસ તો સાવ બદલાઈ ગયો છે, બીમાર છે, ઉદાસ છે, અને જાણે સિંગરને ઓળખતો પણ નથી.
ઓહ, આ તો સિંગર માટે બહુ મોટો ફટકો હશે.
હા, આ મુલાકાત સિંગરના મનમાં જે આશા હતી ને, એનો છેલ્લો દીવો પણ બુઝાવી દે છે. એને સમજાય છે કે એણે મનમાં જે એન્ટોના પોલોસનું એક આદર્શ ચિત્ર બનાવ્યું હતું, એ વાસ્તવિકતાથી કેટલું અલગ હતું.
અને આ જ બિંદુ પછી કદાચ કથા એના અંતિમ અને કદાચ અનિવાર્ય અંજામ તરફ ગતિ કરે છે.
હા, અહીંથી જાણે બધું નીચે તરફ ગબડવા માંડે છે. દરેક પાત્ર પોતાની રીતે અંત તરફ ધકેલાય છે. ડૉક્ટર કોપલેન્ડ હારી જાય છે, મિક પોતાના સપનાને દફનાવી દે છે, જેક બ્લાઉન્ટ હતાશ થઈને શહેર છોડી દે છે, અને પછી
આવે છે પેલો અંતિમ ફટકો.
હા, સિંગરને સમાચાર મળે છે કે એન્ટોના પોલોસનું મૃત્યુ થયું છે.
જેના માટે જીવતો હતો, જેના જીવનનો એકમાત્ર આધાર હતો, એ જ ખતમ થઈ ગયો.
બરાબર. એન્ટોના પોલોસના મૃત્યુ સાથે સિંગરના જીવવાનું કોઈ કારણ જ નથી રહેતું. પેલું જે મૌન પહેલાં એન્ટોના પોલોસના વિચારોથી ભરેલું હતું, એ હવે એકદમ ખાલી, અસહ્ય શૂન્યતા બની જાય છે.
અને પછી
અત્યંત શાંતિથી, કોઈ જ નાટક વિના, એ પોતાની પિસ્તોલથી પોતાની જાતને ગોળી મારી દે છે.
આત્મહત્યા.
હા,
સિંગરના આ પગલાની, એના મૃત્યુની પેલા બીજા પાત્રો પર શું અસર થાય છે? શું અમને ક્યાંય સમજાય છે કે તેઓ સિંગરને ખરેખર ઓળખી જ નહોતા શક્યા?
ચોક્કસ. શરૂઆતમાં તો બધા આઘાતમાં સરી પડે છે, મૂંઝવણમાં મુકાય છે, પણ પછી ધીમે ધીમે એમને કદાચ અહેસાસ થાય છે કે એમણે સિંગરને ક્યારે જાણ્યો જ નહોતો. એમની જે સમજણ હતી, એ તો ફક્ત એમની પોતાની જરૂરિયાતોનું પ્રતિબિંબ હતું.
એમનો પેલો મૌન શ્રોતા, પેલો કાલ્પનિક વિશ્વાસુ, એ ચાલ્યો ગયો.
હા, અને એના જવાથી એ બધા ફરી એકવાર પોતાની પેલી મૂળભૂત એકલતામાં પાછા ધકેલાઈ જાય છે. ફક્ત બિફ બ્રેનન, પેલો નિરીક્ષક, એ જાણે બધું સમજતો હોય, પોતાની કાફેમાં ઊભો રહીને આ માનવ જીવનના સંઘર્ષ અને એકલતા પર વિચારતો રહે છે.
આખી નવલકથા વાંચ્યા પછી એમ લાગે છે કે લેખિકા આપણને કોઈ સહેલા જવાબ નથી આપતી, પણ ઘણા બધા ગહન પ્રશ્નો સાથે છોડી દે છે. પેલી એકલતા, સંવાદની શક્યતા, સામાજિક દબાણો, આ બધું વિચારતા કરી મૂકે છે.
સાચી વાત છે, અને મુખ્ય થીમ તો પેલી આધ્યાત્મિક એકલતા જ છે. દરેક પાત્ર પોતાની રીતે એકલું છે, અને સૌથી મોટી વિડંબણા એ છે કે જે વ્યક્તિ, એટલે કે સિંગર, બધાને જોડતી કડી જેવો લાગે છે, એ પોતે જ સૌથી વધુ એકલો છે.
અને પેલી સંવાદની નિષ્ફળતાની વાત પણ બહુ મહત્વની છે.
હા, લોકો એકબીજા સાથે વાત નથી કરતા, પણ એકબીજા પર વાત કરે છે, જાણે પોતાની વાત બીજા પર ઠોપતા હોય. અને સિંગરનું બહેરાપણું એ અહીં ખાલી શારીરિક નથી, ખબર છે, એ ભાવનાત્મક બહેરાશનું પણ પ્રતીક છે. આપણે બીજાને સાચા અર્થમાં ક્યાં સાંભળીએ છીએ?
શું એમ કહી શકાય કે આ પાત્રો જાણે અજાણે એકબીજાને ફક્ત પોતાની જરૂરિયાતો પૂરી કરવાના સાધન તરીકે વાપરે છે?
અમુક અંશે કદાચ હા. એ લોકો ખરાબ છે એવું નથી, પણ એમની પોતાની એકલતા અને જરૂરિયાતો એટલી બધી તીવ્ર છે કે તેઓ બીજાને સ્પષ્ટ રીતે જોઈ જ શકતા નથી. એમને સિંગરમાં એક ઉદ્ધારક, એક સમજદાર મિત્ર દેખાય છે, કારણ કે એમને એની જરૂર છે. આ માનવ સંબંધોની એક જટિલ અને કદાચ થોડી નિરાશાજનક બાજુ છે જે મેક્યુલર્સ બહુ સહજતાથી બતાવે છે.
મેક્યુલર્સે જે રીતે આ પાત્રોના આંતરિક જગતને અને આસપાસના વાતાવરણને વર્ણવ્યું છે એ પણ કમાલ છે. પેલી સધન ગોથિક શૈલીની અસર કેવી રીતે દેખાય છે અહીં?
સધન ગોથિક અહીં ખાલી પેલું ભૂત પ્રેત કે બિહામણા બનાવવો પૂરતું નથી. મેક્યુલર્સ એનો ઉપયોગ પાત્રોની અંદરની ગૂંગળામણ, એમની માનસિક અસ્થિરતા બતાવવા માટે કરે છે. પેલી જ્યોર્જિયાની અસહ્ય ગરમી, શહેરનું ઉદાસ અને ભારેખમ વાતાવરણ, એ બધું જાણે પાત્રોની અંદર ચાલી રહેલા સંઘર્ષનું જ પ્રતિબિંબ બની જાય છે.
એટલે ગોથિક અહીં ભૌતિક કરતાં વધારે મનોવૈજ્ઞાનિક છે.
બરાબર. અને એમની વર્ણન શૈલી પણ, પેલો ત્રીજો પુરુષ સર્વજ્ઞ દ્રષ્ટિકોણ વાપરે છે ને લેખિકા,
હા, ઓમ્નિસિયન્ટ નેરેટર,
હા, એનાથી શું થાય છે કે લેખિકા આપણને દરેક પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે એ બતાવી શકે છે. એટલે વાચક તરીકે આપણને ખબર પડે છે કે પાત્રો શું વિચારે છે, અને એ પણ ખબર પડે છે કે એમની માન્યતાઓ, ખાસ કરીને સિંગર વિશે, એ વાસ્તવિકતાથી કેટલી દૂર છે.
અને આ જ્ઞાન પેલી વક્રોક્તિ અને કરુણતાને વધુ ઘેરી બનાવે છે.
ચોક્કસ. આપણે જાણીએ છીએ કે સિંગર શું અનુભવી રહ્યો છે, જ્યારે બીજા પાત્રો એના વિશે સાવ જુદી જ ધારણાઓ બાંધી રહ્યા છે. આ જે તફાવત છે ને, એ જ પેલી સંવાદની નિષ્ફળતાનું હાર્દ છે. અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સરસ છે.
જેમ કે
પેલી બહેરાશ અને મૌન, એ ખાલી શારીરિક સ્થિતિ નથી, પણ માણસો વચ્ચે જોડાણના જે અવરોધો છે એનું પ્રતીક છે. મિક માટે સંગીત એ ઊંચાઈએ પહોંચવાની ઝંખના અને પછી એના તૂટી જવાનું, એના નુકસાનનું પ્રતીક છે. બિફીની કાફે એ જાણે આખા વિશ્વનું એક નાનું મોડેલ છે, જ્યાં એકલવાયા આત્માઓ ભેગા તો થાય છે, પણ ખરેખર ક્યારેય જોડાતા નથી.
આટલી ગહેન અને અમુક અંશે કહીએ તો નિરાશાજનક કથા વાંચ્યા પછી વાચકના મનમાં શું રહી જાય છે? શું આ ફક્ત એકલતા અને દુઃખનું જ ચિત્રણ છે, કે પછી એમાંથી કંઈક બીજું પણ મળે છે, કોઈ આશા જેવું?
ચોક્કસપણે. ઉદાસીની એક ઘેરી છાપ તો રહે જ છે. પાત્રોની વેદના, એમના અધૂરા રહી ગયેલા સપના, એ બધું સ્પર્શી જાય છે, સહાનુભૂતિ જાગે છે. પણ મને જાગે છે કે આ ફક્ત નિરાશાની જ કથા નથી.
કેમ?
કારણ કે એ આપણને માનવ જોડાણ માટેની જે અતૂટ ઝંખના છે ને, એ પણ બતાવે છે. ભલે પાત્રો નિષ્ફળ જાય, ભલે એમનો સંવાદ અધૂરો રહે, પણ એ પ્રયત્ન કરવાનું છોડતા નથી. એ સતત કોઈકને શોધે છે, કોઈકને પોતાની વાત કહેવા માંગે છે.
એકબીજા સુધી પહોંચવાનો પ્રયાસ તો ચાલુ જ રહે છે.
હા, અને સિંગરના મૃત્યુ પછી પણ જીવન અટકતું નથી, એ ચાલુ રહે છે. કદાચ એ જ માનવીય સ્થિતિસ્થાપકતા છે, દુઃખની સામે ટકી રહેવાની ક્ષમતા.
અને કદાચ એ આપણને બીજાને ખરેખર સમજવાનો પ્રયાસ કરવા, એમને ખરેખર સાંભળવા માટે પણ પ્રેરિત કરે છે. પેલું ઉપર છલ્લું સાંભળવું નહીં, પણ ખરેખર સાંભળવું.
બરાબર. એ જાણવાનો પ્રયાસ કરવો કે સામેની વ્યક્તિના મૌન પાછળ શું ચાલી રહ્યું છે.
બીજાની એકલતાને ઓળખવી અને એને માન આપવું, કદાચ એ જ સાચા જોડાણ તરફનું પહેલું પગલું છે.
બિલકુલ.
ખરેખર આ કૃતિ આપણને માનવ એકલતાની ઊંડાઈ અને સાચા જોડાણ માટેની આપણી અનંત તરસનું દર્શન કરાવે છે.
અને સાથે જ તે બીજાના અકથિત સંઘર્ષો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખવાનું અને ખરેખર સાંભળવાનું મહત્વ પણ શીખવે છે, નહીં?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.